તારીખ 13-2-1999 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 444 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 384
રાગાદી વિભાવને જુદા પાડવાનો પ્રયોગાત્મક પ્રકાર કેવો હોય એવો પ્રશ્ન છે. અચ્છા, હિન્દી મેલેના કાં છે? બિલકુલ ગુજરાતી નહીં સમજતે, થોડા બહુ સમજે. પ્રશ્ન અહીંયા ઉઠાયા હૈ કે રાગાદી વિભાવ કો ભિન્ન કરને કા પ્રયોગાત્મક પ્રકાર જો હૈ વો કૈસા હોતા હૈ. વાસ્તવ મેં પ્રયોગ હૈ એક અનુભવ કા વિભાગ મેં જાને વાલા પરિણમન હૈ. ઇસલિયે પ્રયોગ કે વિષય મેં સંપૂર્ણ રૂપ સે કોઈ કહે નહીં સકતે. થોડા બહોત કહે સકતે પ્રયોગ કી પરિભાષા, મેને પ્રયોગ કી વ્યાખ્યા ભી હો સકતી હૈ, ફિર ભી વો વ્યાખ્યા અપૂર્ણ હોતી હૈ, સંપૂર્ણ નહીં હોતી હૈ. મતલબ યે હુઆ કે પ્રયોગ કા કથન સંપૂર્ણ રૂપ સે વક્તવ્ય રૂપ નહીં હૈ, કહેને લાયક નહીં. જૈસે કે રોટી કૈસે બનાના, તો વ્યાખ્યામાં તો એસા કહેંગે કે ગોલ હોની ચાહીએ ઓર હર જગહ સે એક સરખી હોની ચાહીએ, કહીં પતલી મોટી નહીં હોની ચાહીએ, ઉતની વ્યાખ્યા કર સકતે. લેકિન વો કૈસે કરના વો તો જો પ્રેક્ટિસ કરતે હૈ ઉસકો પ્રેક્ટિસ કરતે કરતે વો બાત સમજ મેં આતી હૈ. એસે હમારા તત્વજ્ઞાન હૈ ઉસમેં ભાવો કી ચર્ચા હૈ, વિભાવ ભાવો કી ચર્ચા હૈ, સ્વભાવ ભાવો કી ચર્ચા હૈ, और ये सब भाव परिणमन में अनुभव गोचर होते हैं. तो हमें भी उस अनुभव से इन भावों को समझे तो सही समझ होगी. सिर्फ इसका विचार करके, तर्क करके, युक्ति करके, आगम से, अनुमान से, न्याय से समझने की कोशिश करेंगे તો યથાર્થ રૂપે સમજમાં નહીં આવેગા, યાને પર્યાપ્ત રૂપે પૂર્ણ રૂપે સમજમાં નહીં આવેગા. જો અનુભવ કા વિષય હૈ, અનુભવ સે સમજને કી કોશિશ કરવી ચાહીએ, ઓર વહી યથાર્થ પદ્ધતિ હૈ. સ્વાધ્યાય પદ્ધતિ ભી અનુભવ પ્રધાન હોની ચાહીએ, और प्रयोग पद्धति तो अनुभव प्रधान है ही. दूसरा कि हमारा प्रयोजन जो है वो सुख दुख का है जो अनुभव गोचर होता है. सुख का विचार नहीं किया जाता, सुख का अनुभव किया जाता है, दुख का विचार नहीं किया जाता, दुख अनुभव में आता है। तो जो हमारा प्रयोजन है, आखिर जो प्रयोजन है वो तो अनुभव का विषय है। तो किस प्रकार के परिणामों के अनुभव से ये सुख दुख होता है, इस तरह से हमारी समझने की पद्धति होनी चाहिए। तो यहाँ वेद ज्ञान भी प्रयोगात्मक बात की चर्चा चलती है, तो प्रयोग कैसे होता है अंदर में, कि रागादि से भिन्न जानना। बात तो ये चली है कि ये युक्तियां लिया है कि बचपन से अभी तक जितने भी रागादि चल रहे हैं वो सब बीत गए, और जानने वाला मैं खड़ा हूँ, अभी भी वो खड़ा हूँ, और यही जानने वाला मैं हूँ। इस प्रकार से युक्ति से जानने वाले को जुदा करना, भिन्न करना, जानने वाले को भिन्न करना। आगे कहते हैं कि जो जो राग विकल्प आवे उससे उससे भिन्न भिन्न करे, वो कैसे, ये तो एक बात होगी कि भिन्न करो। बात में तो ऐसी बात आई कि अंतर्मुख हो जाओ, लेकिन कैसे हुआ जाए, परिणमन कैसे किया जाए, उसमें कौन सी पद्धति है, भिन्न करने में के प्रयोग में कौन सी पद्धति है। विचार में तो बात समझ में आती है कि राग को विकल्प को भिन्न करना, लेकिन करना कैसे, ये बहुत बड़ी समस्या है। तो ये प्रयोग की जो प्रैक्टिकल साइड है वो तो विचार से एक कदम आगे है। वन स्टेप फर्दर देन दिस थिंकिंग स्टेज, इससे एक कदम आगे है। वो किस प्रकार है कि विचार की हमारी जो आदत है उसको गौण करनी पड़ेगी यहाँ, और हमको हमारा ज्ञान जो विचार में लगता है उस ज्ञान को देखने में लगाना पड़ेगा। गुजराती भाषा में एम कहवा कि तुम्हें जुवो, विचारो नहीं पण जुवो, जुवो देखो, भीतर में देखो। भीतर में मैंने राग चलता है परिणमन, उसको देखो, और ज्ञान भी परिणमन होता है उसको भी देखो, उसका विचार करो वो नहीं देखो। तो दोनों के लक्षण भिन्न भिन्न होने से वो भिन्न भिन्न मालूम पड़ेगा। लक्षण माने अनुभव में आने वाले भाव। तो आप देखोगे, अनुभव को देखोगे तो राग में आकुलता महसूस होगी, और ज्ञान में जो राग में आकुलता है वो नहीं है ऐसा महसूस हो सकता है। ऐसे भिन्न किया जाता है प्रयोगात्मक पद्धति में। देखने की पद्धति है, विचार करने की नहीं। यहां से प्रयोग की विधि चालू होती है, कार्य पद्धति रीति यहां से चालू होती है। देखने से आप देखिए, और ज्ञानी कहेंगे कि देखो ये जो ज्ञान है वो तुम्हारी सत्ता में से, तुम्हारे प्रदेश में से, तुम्हारी तुम्हारी चैतन्य भूमि में से स्वयं स्वतः अपने आप उत्पन्न हो ही रहा है, करना नहीं पड़ता। और वर्तमान अवस्था में रागादि का कर्तृत्व है, अकेला रागादि नहीं है, मुमुक्षु की भूमिका में राग है वो कर्तृत्व समेत है, कर्तृत्व सहित है। देखो उसको भी देखो, समझो नहीं। पहले उपदेश में ये बात आ गया कि इसको समझो, इसको समझो, इसको समझो। अब बात जब समझ में आ गई है तब ज्ञानी कहेंगे कि आप देखोगे, जैसा समझ में आया है वैसा देखने में आता है कि नहीं आता है, और कोई दूसरे का परिणाम तो देखना है ही नहीं। जब स्वयं का परिणाम देखने का है तो ये परिणाम का अनुभव मालूम पड़ेगा, इसको कहते हैं अनुभव पद्धति, इसको कहते हैं प्रयोग पद्धति। इस तरह से प्रयोग से भिन्न करो, यानी देख देख करके भिन्न करो, सोच सोच करके, विचार कर करके भिन्न करो, वो बात नहीं है, देख करके भिन्न करो। विभाव है, वो आकुलताजनक है, और तीव्र आकुलता जब हुए तब तो प्रयोग जोर से करना चाहिए, क्योंकि उसमें सुविधा है। आकुलता मोटे रूप में, स्थूल रूप में अनुभव गोचर होती है। मंद कषाय वाले राग की आकुलता शायद शुरू शुरू में नहीं देखने में आए, देखना मैंने पकड़ना, पकड़ना माने देखना, लेकिन तीव्र आकुलता स्थूल रूप हो जाती है तो वो तो पकड़ने में आती है, देखने में आती है। वेदना होती है तब भी आकुलता तीव्र होती है वेदना के कारण से, तो उस वक्त प्रयोग करने की सुविधा भी है और असुविधा भी है। सुविधा दुविधा एक सिक्के की दो बाजू है, हमेशा ऐसा होता है लौकिक में भी। जैसे हमको इलेक्ट्रिसिटी से बहुत फायदा है, बहुत प्रकार के अप्लायंसेस का हम प्रयोग करते हैं, ये माइक चलता है, लाइट चलता है, पंखा चलता है, जो भी जरूरत पड़ती है, लेकिन ऑफ होने से, करंट जाने से उतनी दुविधा है, जितनी सुविधा है उतनी दुविधा है। एक सिक्का नहीं बे बाजू नहीं है। ऐसे वेदना होती है तो वेदना में उपयोग वहां खींचा हुआ रहता है। एक वेदना ऐसी चीज है तो उपयोग वहां खींचा हुआ, ऐसे तीव्र आकुलता का प्रसंग में भी उपयोग वहां रुक जाता है। ये दुविधा है इस विषय के, कोई अड़चन है। और आकुलता स्थूल हुई और अगर हम सावधान हो जाएं तो भेद ज्ञान अच्छी तरह करने का मौका भी है, पर ऐसे प्रसंग में अगर हम भेद ज्ञान कर सकते हैं प्रयोगात्मक रूप से तो इसका फायदा भी बहुत बड़ा है। फायदा में क्या होता है, दर्शन मोह अधिक मंद हो जाता है और ज्ञान में निर्मलता भी अधिक आती है, इसका फायदा भी बड़ा है। दो बात साथ में होती है, हमको मौके का लाभ उठाना चाहिए। अगर हम लाभ नहीं उठाएंगे तो नुकसान अवश्य हो ही जाएगा, क्योंकि वो तो साथ में खड़ा ही है, दोनों में से एक होने वाला है, या तो नुकसान या तो लाभ, क्योंकि ये परिणाम का व्यापार है। व्यापार में या तो लाभ होता है या तो नुकसान, दो में से एक तो बनता ही है। इसलिए जो जो राग और विकल्प उठे आए उससे भिन्न अवलोकन करे, उससे भिन्न ज्ञान से भिन्न उसको देखे, क्योंकि वो राग जानने वाला नहीं, ज्ञान जानने वाला, राग आकुलता वाला, ज्ञान निराकुलता वाला, देखें ऐसा है कि नहीं, समझ में तो आया है, अब देखें कि ऐसा है कि नहीं है। उसका अभ्यास उग्र होवे तो प्रतिक्षण क्षणे क्षणे राग ने जुदे जुदो पाड़वानो अभ्यास थाय। जो तेनो अभ्यास उग्र होय तो, अभ्यास एटले प्रेक्टिस, उग्र प्रेक्टिस होय तो क्षणे क्षणे राग ने जुदा पाड़वाने काम चालू रहे, प्रेक्टिस चालू रहे, नहींतर क्यारेक थाय क्यारेक न थाय, क्यारेक थाय क्यारेक न थाय, तो एक धारू काम नहीं थतो। काम एक लय से होना चाहिए, और जो काम में बहुत बड़ा लाभ हो वहां तो एक लय से काम करना ही चाहिए, उसमें दूसरी दूसरी बात को बीच में विक्षेप डाल करके काम को बिगाड़ना नहीं चाहिए। ऐसे बेजियान के अभ्यास में राग और ज्ञान को देखते देखते राग का राग के प्रति उपेक्षा आ जाएगी। क्या आएगा? जिन रागादि भावों की अपेक्षा थी, मिठास थी मोह के कारण से, उसमें उदासीनता और उपेक्षा आ जाएगी, उसका दुर्लक्ष भी होएगा। जिसकी उपेक्षा होती है उसका दुर्लक्ष होता है, फिर ज्ञान अपने आप में कॉन्सेंट्रेट हो सकता है। तो उसमें और देखने का और एक बात देखने को मिलती है कि ज्ञान स्वयं अपने आप में हो ही रहा है, जब ज्ञान स्वयं हो रहा है तब अपनी शक्ति का एहसास आएगा। क्यों? कि शक्ति के बिना स्वयं नहीं हो सकता, किसी की मदद लेनी पड़ती है। वहां एक कॉन्सेप्ट मिसकॉन्सेप्ट छूटता है, कौन सा? कि ज्ञेय के कारण से ज्ञान होता है, ऐसा एक मिसकॉन्सेप्ट है। आपने सुनाया तो मैंने सुना, आपने समझाया तो मैं समझा। ज्ञेय आधारित ज्ञान लेने से, यानी खोटा आधार झूठा आधार पकड़ने से, फिर आधार बुद्धि है वो दृढ़ हो जाती है। फिर तो राग हुआ तो भी दूसरे के कारण से, द्वेष हुआ तो दूसरे के कारण से, मोह हुआ तो दूसरे के कारण से, ये सब बात आ जाएगी। फिर अपना दोष हम करते हैं वो प्रमाणिक रूप से स्वीकार आने वाला नहीं है। यहाँ तो कहते हैं कि दोष तो दूसरे के कारण से तुम्हारा नहीं है, लेकिन ज्ञान भी नहीं के कारण से तुम्हारे में नहीं है। लेकिन वो बात भीतर में देख करके समझनी चाहिए, इसका अनुभव करके समझनी चाहिए। और देखिए ज्ञान तो स्वयं हो ही रहा है कि नहीं हो रहा है, क्या करना पड़ता है, क्या हो ही रहा है। जब ज्ञान स्वयं हो ही रहा है तो उसका अनुभव करके, उस परिणमन को स्पर्श करके समझो ना, सिर्फ विचार से क्यों समझते हो। जब ये सुनाया जाता है कि तुम भीतर में देखो तो देखना चालू कर देना चाहिए, भले ही सुनना बंद हो जाए इस वक्त। देखो उपयोग तो दो काम करता नहीं कभी, जब देखने का काम करता तो सुनने का नहीं करता, सुनने का करता तब देखने का नहीं करता। तो जब हमको आज्ञा हुई कि देखो अपने ज्ञान को, अपने आप हो रहा है, देखो नहीं देखने में आए तो जरा ध्यान से देखो, गौर से देखो कि ज्ञान अपने आप हो रहा है, उस वक्त हम सुनने का बंद कर देंगे। सुनने का बंद कर दिया इसका मतलब ये हुआ कि हमने, हमको जो आज्ञा मिली उसका हमने अमलीकरण कर दिया। समोसरण में जिनेन्द्र परमात्मा का उपदेश आया, ये जीव तो अंतर्मुख हो जा, बहिर्भावों से तुझे अनेक प्रकार के दोष उत्पन्न होते हैं, दुखी तो होता है, तो अंतर्मुख हो जा, भले ही दिव्य ध्वनि का उपदेश चालू रहे और उस उपदेश सुनने का तुम्हारा बंद हो जाए, तो भले ही बंद हो जाए लेकिन तुम अंतर्मुख हो जाओ। इस भगवान के आज्ञा का अमलीकरण करते हुए कोई जीव अंतर्मुख हो जाता है तो आज्ञा का सही अमलीकरण हो गया। उसने दिव्य ध्वनि का और जिनेश्वर परमात्मा का यथार्थ विनय किया। तो दिव्य ध्वनि सुनना वो भी नहीं है और नहीं सुनना वो भी नहीं है, किसको भी नहीं कहेंगे। सुन करके सुनी हुई बात का अमलीकरण करना वो परम भी नहीं है वो, और भगवान भी ऐसा ही कहेंगे कि परम भी नहीं है, इसलिए भी नहीं है। प्रयोग ऐसी चीज है, परिणमन करना, भीतर में देख करके परिणमन करना, जाति भेद है, राग की जाति विभाव जाति है, विकल्प की जाति विभाव जाति है और ज्ञान की जाति स्वभाव जाति है। दोनों भावों को जाति से पहचानो और जहां तक यथार्थ पहचान नहीं हुए वहां तक उसका देख देख कर परिचय करते रहो। परिचय से पहचान हो ही जाएगी और बिना परिचय कभी पहचान होगी नहीं, होती नहीं। पहचान का एक ही प्रोसेस है परिचय करना, और परिचय अनुभव में आने वाले भावों का अनुभव को अनुभव से समझना, क्या अनुभव हो रहा है, कैसा अनुभव हो रहा है। समय सार की 72 गाथा में तो आश्रमों के 3 फैक्टर दिए हैं, अशुचिपणु विपरीतताए आश्रवो न जानिने, जानिने दुख कारणो तेथि निवर्तन जीव करे। मलिनता, विपरीतता अने दुख, आकुलता। आकुलता सौथी स्थूल छे, मलिनता तेथी थोड़ी सूक्ष्म छे, विपरीतता एथी थोड़ी सूक्ष्म छे। પણ જેમ જેમ તે તે ભાવોના અનુભવને જોવાનો અભ્યાસ થાય છે તેમ તેમ એ બધો અનુભવથી સમજાવા લાગે છે, સમજાતું જાય છે। આકુલતા છે એ દુઃખરૂપ છે, મલિનતા આપણે સ્થૂળ રૂપ નથી સમજતા કે કોઈ માણસ સ્વાર્થી હોય, કોઈ માણસ સ્વાર્થી હોય, એનું કામ કઢાવવા આવ્યો હોય ત્યારે તમારી પ્રશંસા કરતો હોય, પણ તમને ખબર હોય કે આ માણસ તો મારું ઘણું ખોટી રીતે ખરાબ બોલે છે, એ તમે સારી રીતે જાણતા હો, એ જ માણસ તમારી પ્રશંસા કામ કઢાવવા માટે કરતો હોય ત્યારે તમને શું દેખાય એના ભાવમાં, કહે છે કે આ માણસ પેટનો મેલો છે, શું કે આના પેટમાં મલિનતા છે, બહારમાં જુદી વાત કરે છે, અંદરમાં એનું કંઈક જુદું છે। કોઈ કાગળ ઉપર સહી કરાવી લેવી હોય પછી તમારા ઉપર ચડી બેસવું હોય, તમને આખો ખ્યાલ આવી જાય સહી કરાવ્યા પછી શું કરવાનો છે, એ સહી કરાવવા માટે તમારી પ્રશંસાને મથામણ કરતો હોય ત્યારે તમને શું દેખાય, મલિનતા દેખાય કે નહીં ભાવ। મલિનતામાં માયાચાર છે, ત્યાં શું છે, મલિનતામાં માયાચાર છે, એમ રાગાદી ભાવો છે એ સીધા નથી, આડા છે, વક્ર છે। જે રાગાદી ભાવો છે એ વક્ર છે, આડા છે, તો સીધો ભાવ જો કે જે અંતર્મુખ થાય તે સીધો ભાવ છે, જે ભાવ અંતર્મુખ થાય ને એ સીધો છે, આમ બહિર્મુખ જાય તે આડો છે, આડો છે તે વક્ર છે, વક્ર છે તે મલિન છે ને વિપરીત છે। હવે એ બધી વાતો થઈ, વ્યાખ્યાઓ થઈ, કથનો થયા, આપણી સમજવાની પદ્ધતિ અવલોકન કરીને, જોઈ જોઈને, અનુભવ કરીને સમજવાની આપણી પદ્ધતિ હોવી જોઈએ। નિરંતર ચાલી રહ્યા છે રાગાદી ભાવો, નિરંતર ચાલી રહ્યા છે, જ્ઞાન પણ નિરંતર ચાલી રહ્યું છે. જેને જોવું છે એ હાજર જ છે, જ્યારે તમારે જોવું હોય ત્યારે હાજર છે. એટલે ખરેખર તો વેદ જ્ઞાનના પ્રયોગમાં જે પ્રયોગ સાધન છે ને એ હંમેશા ઉપલબ્ધ છે, હંમેશા એની પ્રાપ્તિ છે. રાગ અને જ્ઞાન એ પ્રયોગના સાધનો છે, એપરેટસ ઓફ ધી પ્રેક્ટિકલ. લેબોરેટરીમાં પ્રયોગ કરાવે છે ને સાયન્સના, તો પ્રયોગ કરવાના સાધનો આપે છે આપણને, ત્યારે પ્રયોગ થાય. એટલે ભાઈ આ ટ્યુબ છે, આ શું બેકર છે, બેકર આપે છે ને, પછી આ ગેસ છે, ફલાણું છે, જૂનું છે, ગરમ કરો, આમ કરો, એમ શબ્દ છે, પ્રાપ્ત છે. આપણે પ્રયોગ કરવાની લગન હોવી જોઈએ. જેમ મોક્ષનું મૂળ સમ્યક દર્શન છે, ધર્મનું મૂળ સમ્યક દર્શન છે, દંશન મૂળો ધર્મો, એમ ધર્મનું મૂળ ભેદ વિજ્ઞાન છે. સ્વાનુભૂતિરૂપ ધર્મ છે અને અમૃતચંદ્રાચાર્ય સમયસારમાં ભેદ વિજ્ઞાન મૂળામ, સ્વાનુભૂતિને શું કહ્યું, ભેદ વિજ્ઞાન મૂળામ, જેનું મૂળ ભેદ વિજ્ઞાનમાં છે. ભેદ જ્ઞાન છે એ બહુ મહત્વપૂર્ણ પ્રયોગ છે. મુક્ત થવા માટે, આકુલતાથી, દુઃખથી, મલિનતાથી, વિપરીતતાથી મુક્ત થવા માટે ભેદ જ્ઞાન બહુ જ મહત્વનો પ્રયોગ છે. ધર્મદાસજી તો એમ કહે છે કે ભેદ જ્ઞાન હિ જ્ઞાન હૈ બાકી બુરો અજ્ઞાન, ભેદ જ્ઞાન હિ જ્ઞાન હૈ બાકી બુરો અજ્ઞાન. ધર્મરાજ સુલ્લક કહે, ધર્મદાસ સુલ્લક કહે હેમરાજ તું માન. કોઈ હેમરાજ કરતો ઉસકા સત્સંગી હૈ કે હેમરાજ તું માન. ધર્મદાસ કહેતા હૈ કે આ એક જ્ઞાન હૈ, ઓર કોઈ જ્ઞાન નહીં. આખો સમયસાર પ્રત્યેક અધિકારમાં ભેદ જ્ઞાન ઉપર હાઈલાઇટ આપી છે. આચાર્યોએ ડિફરન્ટ એંગલ ઉપરથી જુદા 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 ખૂણેથી, જુદી જુદી દિશાએથી, જુદા જુદા વ્યૂ દ્રષ્ટિકોણથી, વ્યૂ પોઈન્ટથી ભેદ જ્ઞાન ઉપર ફોકસ પાડ્યું છે, હાઈલાઇટ આપ્યું છે. ભેદ જ્ઞાન આ રીતે કરો, ભેદ જ્ઞાન આ રીતે કરો, ભેદ જ્ઞાન આ રીતે. પુણ્યના ભાવમાં, પાપના ભાવમાં, બંધના ભાવમાં, આશ્રવના, બધા નવે તકો લઈ લીધા. બતાવી ભાવ રાગા દી કહેતા બધા વિભાવ લઈ લેવા, કોઈ વિભાવ બાકી નથી. દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે ભક્તિના જે પરિણામ છે, બહુમાનના પરિણામ છે, સમર્પણના પરિણામ છે, એ દર્શન મૂળને મંદ કરતા હોવાથી એને વિશુદ્ધિ કહે છે. વિશુદ્ધિ એટલે જ્ઞાનમાં નિર્મળતા આવે ને દર્શન મૂળ મંદ થાય, અને કષાય રસ પણ મંદ થાય, કષાય નહીં કષાય રસ મંદ થાય, એટલે પાત્રતા આવે. વિશુદ્ધિ કહો કે પાત્રતા કે હા, એને એને એવી રીતે આડા નહીં લેવા જોઈએ. કેમ કે દર્શન હું મંદ થયું એમાં આડું હું થયું, સીધું થયું. જ્ઞાનમાં નિર્મળતા થઈ એમાં આડું હું થયું, એ સીધું થયું. રાગ આડો છે પણ રાગ રસ પીટો એ સીધું થયું. રાગ જરૂર આડો છે પણ રાગ રસ પીટો એ સીધું થયું. એ ભગવાન રાગ છોડાવશે, અત્યારે રાગ રસ છોડાવશે, પછી રાગે છોડાવશે. દેવગુરુ શાસ્ત્ર છે એના પ્રત્યે સમર્પિત થયો તો રાગ રસ ઘીટ્યો. હવે એ કહે છે કે આ રાગ લ્યો છે ને એ તું મૂક, કેમ કે રાગ તો તું અમારી સામે જોઈને કરે છો ને, હવે અમારી આજ્ઞા છે તું અંતર્મુખ થા. કેમ કે તું અમારી સામે ભક્તિભાવથી જો, અમારી ભક્તિ કર, એવી કોઈ અમને અપેક્ષા તો નથી. આ તો વિતરાગી દેવગુરુ શાસ્ત્ર છે એટલે એને અપેક્ષા નથી. એટલે એમ કહે છે કે ઠીક છે, તે જોયું, તું તારા કુટુંબ પરિવાર સામું જોતો હતો એટલે તને કીધું કે તું અમારી સામું જો. શું વચ્ચે તને પગથિયું આપ્યું? શું પણ એ પગથિયું હજી નીચી કુટીનું છે, હજી ઉપરના પગથિયા આવવાનું છે. એટલે એ જોવાનું બંધ કર ને હવે તારા પરમાત્મા તરફ તું જો, એમ કે છે. ઊંધો ઘડો હતો એ આડો થયો, ઊંધો ઘડો હતો એ આડો થયો, પણ એટલું કામ થયું. 180 ડિગ્રી ઊંધામાંથી સીધો થાય એટલે 180 ડિગ્રી ફરે, કેટલી ભૂમિતિની દ્રષ્ટિએ, ધમેત્રીની દ્રષ્ટિએ, બરાબર છે. એમાં આડો થયો તો 90 ડિગ્રી ફેર્યો, પણ આડા ઘડામાં કઈ પાણી તો ન જ ભરાય. જે ઊંધા ગળામાં પાણી ન ભરાય એમ આડા ગળામાં પણ પાણી તો ન જ ભરાય, તો સીધા ગળામાં જ પાણી ભરાય. પણ આડો થયા વિના સીધો થતો નથી એટલે પહેલા આડો કરવો પડે છે. એવી કોઈ મશીનરી નથી, એવું કોઈ મિકેનિઝમ નથી. શું કે ઊંધો ઘડો હોય આડો કર્યા વગર સીધો થાય? હે, કેમ કે 180 ડિગ્રી આખી ફરે ત્યારે એક કરતા 180 થશે, સીધી 180 તો થાય નહીં, એક કરતા જ 180 થવાની છે. બસ બધા એંગલ આવી જશે, આવશે કે નહીં આવે એ એક અનિવાર્ય પરિસ્થિતિ છે. કેવી અનિવાર્ય પરિસ્થિતિ છે એટલે એને એના સ્થાનમાં સમજવી જોઈએ. એને ત્યાં કારણની દ્રષ્ટિમાં જોવામાં આવે છે. તમને કાર્ય સ્વીકાર્ય છે, કાર્ય માન્ય છે, તો કારણ પણ તમને સ્વીકાર્ય ને માન્ય હોવું જોઈએ ને. કારણને તમે સ્વીકારો નહીં, માન્ય કરો નહીં, તો તમે ખરેખર કાર્યને સ્વીકારો છો કે માનો છો એ વાત સમજણવાળી નથી, ગેરસમજણવાળી છે. એટલી વાત. એટલે કઈ વાતને કયા દ્રષ્ટિકોણથી મૂલવવી એ એક સમજણનો વિષય છે. વિકલ્પ છે, રાગ છે, એ તત્વ દ્રષ્ટિએ તો આશ્રવ તત્વ છે. મુમુક્ષુની ભૂમિકામાં ફરીને એની ચર્ચા કરીએ. મુમુક્ષુની ભૂમિકામાં દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષનો રાગ છે, ભક્તિનો. પણ તમે માત્ર એકલા ચારિત્ર ગુણના પર્યાયને જ કેમ જુઓ છો? એ વખતે દર્શનમો મંદ થાય, એ વખતે જ્ઞાનની નિર્મળતા થાય, એ દર્શન જ્ઞાનના પરિણામને કેમ સાથે સાથે જોતા નથી? અને જો યથાર્થ પ્રકારે એ ફેરફાર થતા હોય તો માત્ર રાગને નહીં જોતા રાગ રસમંદ પડે છે એ પણ તમે જુઓ. આમ તો મુમુક્ષુની ભૂમિકા ત્યાગની નથી, છતાં રાગ રસમંદ પડે તો ઉદાસીનતા આવે. ઉદાસીનતા આવે તો છોડે તો કઈ ખોટું નથી. કઈ ગુરુદેવના સમયમાં બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત એ છે કે કેટલાક બહેનો અને ભાઈઓ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેતા હતા. એકચ્યુઅલ તો એ પાંચમા ગુણસ્થાનની સાતમી પડીમાં છે, ચોથા ગુણસ્થાનનો પણ એ વિષય નથી. તો મોમક્ષુની ભૂમિકામાં ત્યાગ કેમ કરે? એને ઉદાસીનતા આવી એટલે એનો નિષેધ ન કરાય. નહીં નહીં નહીં, અત્યારે નહીં, તું એ પાંચમા ગુણસ્થાનમાં આવે ત્યારે કરજે, અત્યારે નહીં, અત્યારે તો પૈણી જાય એમ ન કહે. એનો ભાવ હોય, બીજી ઝંઝટોથી નિવૃત્ત થવું હોય તો જેટલી જેટલી ઝંઝટો છોડવી હોય એટલો એટલો ત્યાગ મુમુક્ષુની ભૂમિકામાં પણ પ્રયોગાત્મક રીતે કરવામાં આવે તો તે અનુમોદનને યોગ્ય છે. ગુરુદેવ અનુમોદન કરતા હતા, પોતે જ બાધા આપતા હતા. એનો અર્થ શું થાય છે કે જો તમને કાયરસ મંદ પીડ્યો હોય અને એ રીતે ઉદાસીનતા આવી હોય, અથવા કસાય રસ તમારે મંદ પાડવો હોય ને ઉદાસીનતા કેળવવી હોય, તો કુસુથી તો તમને એમ નથી કહેવાનું તો બસ તમે ખાઈ પી મજા કરો, બસ જલસા કરો અને શાસ્ત્ર વાંચ્યા કરો, એમ નથી. રાગ કોઈ દિવસ સીધો નથી જતો, રાગ રસ જાય છે પછી રાગ જાય છે. રસને રુચિ સાથે સંબંધ છે, રસને રુચિ. પહેલા રાગની રુચિ મટે તો સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન થાય એટલે રાગ ન જાય, રાગની રુચિ જાય પહેલા. અને રાગ રસ અને રાગની રુચિ મટાડવાના પ્રયોગો હોય છે, એ પણ એક પ્રયોગ પદ્ધતિ છે. અને દેવગુરુ શાસ્ત્રનો સમર્પણના ભાવ આવે એ પણ એક પ્રયોગ પદ્ધતિ છે કે જેથી દર્શનદાન ચારિત્રમાં ફેરફાર એવા થાય કે જે ફેરફાર આગળ વધીને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરાવે એમ હોય. જે જે રાગ વિકલ્પ આવે તેને જુદો પાડે પ્રયોગથી, તેનો અભ્યાસ ઉગ્ર હોય. ઉગ્ર અભ્યાસ શિથિલ નહીં, ઉગ્રપણે એનો અભ્યાસ હોય તો ક્ષણે ક્ષણે રાગને જુદો પાડવાનો અભ્યાસ થાય. ઉગ્રપણું આવે વેદ જ્ઞાનના પ્રયોગનો, તીવ્રપણું આવે તો ક્ષણે ક્ષણે કન્ટિન્યુ ચાલુ રહે. બુદ્ધિથી એકવાર રાગને જુદો પાડ્યો અને પછી પહેલાની જેમ એવો ને એવો રાગ થઈ જાય તો તેના અભ્યાસની ખામી છે. એટલે શું, અહીંયા રસ લેવો છે, રસ ફેક્ટર લેવો છે. કે જો ખરેખર તમે રાગને જુદો પાડ્યો હોય, સમજણથી એ જુદો પાડ્યો હોય તો તમારો રસ છૂટવો જોઈએ, અને પ્રયોગથી જુદો પાડતા હોય તો રસ તમારો છૂટવો જ જોઈએ. કોઈ એમ કે ભાઈ તમે કેમ આ બધું મૂક્યું, અમને રસ નથી એટલે મૂક્યું, સીધી વાત છે. પૂછે ભાઈ આ તમે કેમ મૂક્યું, અમને રસ નથી એમાં. રસ રાખીને મૂકો તો પરિણામ ખેંચાશે અને ઉદય આવશે ત્યારે ગડબડ થશે. પણ રસ તોડવો છે, રસ તોડવા માટે છોડો અથવા રસ છોડીને છોડો, જે રીતે કરવું હોય, પણ રસ તોડવાની વાત છે. એવો ને એવો રાગ થાય એમ નહીં હોવું જોઈએ, ને એ તમને અનુભવમાં આવવું જોઈએ. ભાઈ આ જ કપડું પહેરવામાં જે મને રસ હતો, એ જ કપડું પહેરવામાં અત્યારે મને રસ કેટલો છે, તો મેં પ્રયોગ કર્યો એ બરાબર છે. આ જ ચીજ હું ખાતો હતો અને મને જે રસ આવતો હતો, એ જ ચીજ ખાતી હોય હવે મને રસ કેવો આવે. એવા પ્રત્યેક ભોગો ભોગના પ્રસંગોમાં રસને જુઓ, રસને જુઓ, રસને પકડો, આકુલતાને અનુભવો અને આકુલતા થઈ જો અનુભવ કરશો તો ખિસ્સા વગર રહેશો નહીં, તો તમારો રસ પીટા વગર રહેશે નહીં. આ બધા પ્રયોગ પદ્ધતિના પ્રકારો છે અને પ્રયોગ કરીને જ આગળ વધવાનું છે. એટલી વાતને સમજવાથી કોઈ આગળ વધી શકતું નથી, એ સમજણ તો પાછી વિસ્મૃત થઈ જવાની. પ્રયોગ કરે જ છૂટકો છે અને કરવો જ જોઈએ. એ અમલીકરણની દિશામાં પ્રયત્ન છે. પ્રયોગ છે એ પ્રયત્ન છે, એ અમલીકરણની દિશાનો પ્રયત્ન છે.
જય હો સનાતન દિગંબર, જય ધર્મનું.